તારીખ 19/8/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 232 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 175
પ્રશ્ન 232 સંકિતીને શુભ ભાવનો નિષેધ વર્તે છે, છતાં નાની પ્રત્યે સાચી અર્પણતા તેને જ હોય છે. નાની કહો, મુનિ કહો, એ વિચિત્રતા લાગે છે. વિચિત્રતા લાગનારને નિશ્ચય વ્યવહારની જે સંધિ છે એ સંબંધેનું પોતાનું સમજણ સ્પષ્ટ નથી. સમ્યક દ્રષ્ટિ હોય એટલે એ કાંઈ કેવળ જ્ઞાનીની જેમ સ્વરૂપમાં લીન રહે છે એમ તો નથી. ઉપયોગ બહાર જાય ત્યારે ઉપયોગ યથાસ્થાને કેવી રીતે બહાર જાય, અને એ બહાર જાય તો એનો આદર છે એમ નથી, અને બહાર જાય તો એનો વિવેક નથી એમ પણ નથી. ઉપયોગ બહાર જાય અને શુભભાવ થાય તો એનો આદર છે એમ નથી, એમ ઉપયોગ બહાર જાય કોઈ યથાસ્થાને જાય એનો એમને વિવેક હોય છે, અવિવેક નથી હોતો. એ રીતે બંને પડખેથી સમજવું જોઈએ. સમાધાન: સ્વભાવમાં શુભ ભાવ નથી એટલે તેની દ્રષ્ટિમાં શુભ ભાવનો આદર નથી. સ્વભાવમાં શુભ ભાવ નથી અને દ્રષ્ટિ એકલા સ્વભાવનો જ આદર કરતી હોવાથી સ્વભાવ સિવાય બીજાનો આદર નહીં કરતી હોવાથી દ્રષ્ટિમાં શુભ ભાવનો આદર નથી. આદર નથી એટલે નિષેધ વર્તે છે એમ કહેવામાં આવે છે. વિકલ્પ નથી કઈ, કેમ કે દ્રષ્ટિ પોતે જ નિર્વિકલ્પ છે. આદર પણ નિર્વિકલ્પ છે, સ્વભાવનો આદર પણ નિર્વિકલ્પ છે, અને વિભાવનો નિષેધ પણ નિર્વિકલ્પ છે. સંકિતિ એવી વસ્તુ સ્થિતિ છે, શુભ ભાવનો આદર નથી એવી, એટલે સહજ જ એમ હોય છે. સમ્યક દ્રષ્ટિને સહજ જ એમ હોય છે. સંકિતિ એક ચૈતન્ય તત્વને ગ્રહણ કરે છે. ચૈતન્ય તત્વ છે પોતાનું સ્વરૂપ, માત્ર એક એટલે માત્ર પોતાના સ્વરૂપને દ્રષ્ટિમાં ગ્રહણ કરે છે. આ સિવાય કઈ ગ્રહણ કરતા નથી, એની દ્રષ્ટિ બીજે હોતી નથી. પણ વચ્ચે શુભ ભાવ આવ્યા વિના રહેતા નથી. ચારિત્ર ગુણ અધૂરો હોવાથી અને અલ્પ વિકસિત હોવાથી, તથા ગુણ સ્થાને તો બહુ જઘન્ય દશાએ હોવાથી એમને શુભ ભાવ આવ્યા વિના રહેતા નથી. આવે છે માટે આદર છે એમ નથી, એમ સમજવા યોગ્ય નથી. બીમાર માણસ કોઈ દવા લીએ એટલે એને દવાનો પ્રેમ જાગી ગયો છે એમ કેમ કહેવાય? ચાટવાની દવા હોય અને બહુ કિંમતી હોય તો વાટકીમાં જરાય ચોટી ન રહે એવી રીતે ચાટે. કેવી રીતે ચાટે? જરાય દવાનો બગાડ ન થાય એટલે એને દવા ઉપર બહુ પ્રેમ છે એમ થયો. એ એવું નથી, પણ ત્યાં સમજ પડે છે, ત્યાં સમજ પડે છે કે ભાઈ હાજો થશે એટલે જરાય દવા લેવાનો નથી. એનો અર્થ કે એને દવા લેવી પડે છે, લેવી છે એમ નથી, પણ લેવી પડે છે એમ સ્વભાવ અનિવાર્યપણે આવે છે. કરવા છે ને આવે છે એમ નથી, પણ અનિવાર્યપણે પૂર્ણ વિતરાગતા નહીં હોવાને લીધે ચારિત્ર ગુણમાં રાગની ઉત્પત્તિ થયા વિના રહે જ નહીં. પણ થાય છે માટે એને પ્રેમ છે એનો, એની રુચિ છે, એનો એને આદર વર્તે છે એમ માનવું જોઈએ નહીં. થાય છે શું, પોતાના માપે માપે છે બીજા લોકો. હું હોશથી કરું છું, હું ભક્તિ કરું છું ત્યારે મને ભક્તિની ઘણી હોશ કરે છે, અને જ્ઞાનીનો પણ ભક્તિમાં ઉત્સાહ દેખાય છે, તો પછી આમાં ફેર ક્યાં રહ્યો? એમાં ફેર છે. જ્ઞાનીની દ્રષ્ટિ સ્વભાવ ઉપર હોવાથી દેવગુરુ શાસ્ત્રની વિતરાગતાનો એને ઉત્સાહ છે. શું જોઈને ઉત્સાહ આવ્યો છે એમને? એને વિતરાગતા જોઈને ઉત્સાહ આવ્યો છે. અને બીજાને વિતરાગતાના દર્શન નથી ને એમને એમ કેવળ રાગ થાય છે, આંધળો રાગ થાય છે, ઉપસંગના એ રાગ થાય છે. બે રાગ રાગમાં ફેર છે, અને એટલો રાગ પણ અનિવાર્યપણે આવે છે. એમાં પણ સ્વભાવનું દર્શન છે એવા જ્ઞાનને અને સ્વભાવનો આદર છે, રાગનો આદર નથી. અંદરની અંડરલાઈન તો જુદી જ છે સાહેબ, કે એનું જ્ઞાન જે સ્વભાવને જુએ છે, સામે ભગવાનની મૂર્તિ છે, ભક્તિ કરે છે, અનેક માણસો બેઠા છે, નાની વચમાં બેઠા છે, તો એ ભગવાનની વિતરાગતા એના જ્ઞાનમાં છે. એ પૂર્ણ વિતરાગતા ઉપાધિ એમને હોવાથી એમને જે પૂર્ણ સ્વભાવ પ્રગટ કર્યો છે એ સ્વભાવ એની ઉપરની દ્રષ્ટિને ઉપાદેતા હોવાથી એ જ્ઞાનમાં એનું બહુમાન ઊભું થાય છે. અને ચારિત્ર ગુણ અધૂરો છે એમાં જે રાગ રહી ગયો છે એ રાગ પણ એ જ્ઞાન પાછળ ઘસડાય છે, એટલે રાગે મહિમા કરે છે. ખરેખર તો એનું જ્ઞાન મહિમા કરે છે, અંડરલાઈન એ છે, પણ આઉટલાઈન એને એ દેખાય છે કે એનો રાગ મહિમા કરે છે. એટલે જ્ઞાની એ રાગ કરે છે અને હું રાગ કરું છું, અમે બે હરખા છે, પોતાની દ્રષ્ટિએ જ્ઞાનીનું તોલન કરે છે. અને આ તો એમના કરતા પણ આપણને વધારે ભાવ હતો ભક્તિનો, પછી કોઈ વાર એવી રીતે કરી નાખે એ તો થોડો ધીમે ધીમે બોલતા હતા, આપણને તો એવી ધૂન ચડી હતી ને, એવા ભાવ આવતા હતા ને. પોતાની દ્રષ્ટિએ માપે ત્યારે પછી કોઈક વખત આગળ પણ પોતે નીકળી જાય, આવી બધી ગડબડ.
ભક્તિ કરતા કરતા કશાય રસનો આવિર્ભાવ થતો હોય, જ્ઞાની પુરુષ ના કશાય રસનો આવિર્ભાવ થતો હોય,
જ્ઞાની ને સ્વભાવ રસ ચડે છે ભક્તિ કરતા કરતા, પોલાને રાગ રસ ચડે છે, વિભાવ રસ ચડે છે, બે વચ્ચે મોટો. એટલું જ નહીં, એ સ્વભાવ રસ ચડતા ચડતા સાથે જે રાગનો અંશ છે અને એમાં જે જાતિના પુણ્યપ્રમનો પ્રકાર અને પુણ્યબંધ છે એવો, અને તીવ્ર રાગ રસ હોય તો પણ હોતો નથી, ભક્તિ તીવ્ર હોય તો એવું એવો પ્રકાર એને ન હોય. ક્વોલિટી ફેર છે, આખી ક્વોલિટી ફેર થઈ જાય, એટલો બધો ફરક છે. પ્રભાવના નો રાગ બધા જ્ઞાની ને હોય, કેમ કે પ્રભાવના અંશ છે ને, સમ્યક દર્શન ના આઠ અંગ માં પ્રભાવના અંગ બધા જ્ઞાની ને છે અને તીર્થંકર ને પણ પ્રભાવના નો ભાવ હોય, જ્ઞાની ને પણ પ્રભાવના નો ભાવ હોય. તીર્થંકર ને તીર્થંકર પ્રકૃતિ નો બંધ થાય ને બીજા જ્ઞાની ને નો થાય. ગોમઠ સાર માં એની ચર્ચા ઉપાડેલી છે સિદ્ધાંત ચક્રવર્તી. ગોમઠ સાર માં એની ચર્ચા કરે છે કે આમ કેમ પ્રભાવના તો બે કરે છે, બે જ્ઞાની છે. તો કે તીર્થંકર ના જે શુભ ભાવ છે તથા પ્રકારના, એની વિશુદ્ધિ કોઈ ખાસ પ્રકારની છે, સ્પેસિફિક છે, માટે એને તીર્થંકર પ્રકૃતિ બંધાય, બીજાને જ્ઞાની હોય તો. સૂક્ષ્મતા તો ઘણી છે, વિભાવના વિષયમાં પણ આવી સૂક્ષ્મતા ઘણી છે. એની વિશુદ્ધિ કીધી છે, ખાસ પ્રકારની વિશુદ્ધિ કીધી છે, એને રાગની અશુદ્ધિ નથી કીધી, વિશુદ્ધિ કીધી છે. કેમ કે ત્યાં એને પ્રશંસા, એની પ્રશંસા કરવી છે, નિંદા નથી કરવી, ત્યાં પ્રશંસા કરવી છે તીર્થંકર પ્રકૃતિને. નિંદા કરવી હોય ત્યારે એમ કે એ ઝેર છે, એ જ્ઞાની તીર્થંકર એમ કે પાછા એ ઝેર છે. ત્યાં કોમઠ સાર માં એને વિશુદ્ધિ કહી, ખાસ પ્રકારની વિશુદ્ધિ કહી છે. સંકીતિ એક ચૈતન્ય તત્વ ને ગ્રહણ કરે છે પણ વચ્ચે શુભ ભાવ આવ્યા વિના રહેતા નથી. ચૈતન્ય તત્વ જ સર્વસ્વપણે અંગીકાર કરવા જેવું છે. ગુરુદેવ અને બેનશ્રીના વિષયમાં આવી ચોખવટ વધારે છે એમના વચનોમાં. આ પ્રકારની ચોખવટ ગુરુદેવશ્રી અને બેનશ્રીના વચનોમાં વધારે છે. ચૈતન્ય તત્વ જ સર્વસ્વપણે અંગીકાર કરવા જેવું છે. ચૈતન્ય તત્વ વિના જગતમાં બીજું કઈ સારભૂત નથી. ચૈતન્ય તત્વ એટલે પોતાનું આત્મ સ્વરૂપ, પોતાનું આત્મ સ્વરૂપ એક જ ઉપાદેય છે, એક જ સારભૂત છે, એ સિવાય બીજા કોઈનો આશ્રય લેવાય નહીં, આધાર લેવાય નહીં. આ વિભાવ આત્માનો સ્વભાવ નથી. જેટલો કોઈ વિભાવ છે અંશે, જેટલા અંશે, એ કોઈ આત્માનો સ્વભાવ નથી. તે દુઃખરૂપ છે. કેવું છે? દુઃખરૂપ છે, આકુલતારૂપ છે. દુઃખરૂપ છે અને આકુલતારૂપ છે. જેમણે જ્ઞાયક સ્વભાવને સંપૂર્ણપણે ગ્રહણ કર્યો છે, અર્થાત જેઓએ પુરુષાર્થ કરીને સ્વરૂપમાં લીન થઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એવા સર્વજ્ઞ તથા જેઓ વારંવાર સ્વરૂપમાં લીન થાય છે એવા મુનિવરો, તે બધાનો સમ્યક દ્રષ્ટિને આદર ભાવ આવે છે. એમની સ્વભાવ સાધના જોઈને આદર ભાવ આવે છે. આદર ભાવ આવવાની પાછળ કઈક હેતુ તો છે કે નહીં? કે એમનો સ્વભાવ પ્રગટ થયો છે એ જોઈને આદર આવે છે. તો રાગની અંદર સ્વભાવનો અનુરાગ ઉત્પન્ન થયા વિના રહે નહીં. સ્વભાવને અનુસરીને થતો રાગ તે અનુરાગ. રાગ જે રાગની દશા રહી ગઈ છે, રાગ રહી ગયો છે, તો એમાં એ પ્રકાર આવ્યા વિના આવે છે માટે ઉપાદેય છે એ વાત નથી. કેમ કે એ દુઃખરૂપ છે એમ એ બરાબર જાણે છે. જાણે છે એટલે અનુભવ કરે છે. રાગ ના અંશ માં આકુલતા અને દુઃખ છે એનો પણ બરાબર અનુભવ કરે છે. બરાબર અનુભવ કરે છે એટલે કેવો અનુભવ કરે છે કે દેવાદિક પ્રત્યે ઉપયોગ જાતા હૈ ઉસમે ભઠ્ઠી જૈસા દુઃખ લગતા હૈ એવું લીધું. અને એના પ્રકરણમાં ક્યાંક ક્યાંક શેઠિયાજીને સંભાવ્યા છે. આપણે ત્રીજા ભાગમાં નહીં વિષય ચાલે છે. ક્યાંક ક્યાંક યાદ કર્યા છે, સુગાનીજીને યાદ કર્યા છે, શેઠિયાજીને યાદ કર્યા છે, એમને બેઠું નહોતું એ પણ યાદ કર્યું છે. ભઠ્ઠી જેવું દુઃખ છે એમ કે નહીંનો વિષય છે ને, તો એક નહીંથી એ જોવે છે કે જે વિભાવ ભાવ છે એનું દુઃખ છે એ પણ જ્ઞાન નો એક નય છે. સ્વભાવનું સુખ છે એ પણ જ્ઞાન ના એક નય થી જણાય છે. જેટલા અંશે વિભાવ છે એનું દુઃખ છે એ પણ જ્ઞાન ના એક નય જણાય છે. બે વાતની ચોખવટ કરે ત્યારે યાદ કરે છે. સુખની વાત કરે ત્યારે એમ કે બાહિર નારકી કૃત દુઃખ ભોગે અંતર સુખ રસ, એટલું બધું સુખ બતાવે કે જેને દુઃખ જ નથી. દુઃખ બતાવે તો કે સર્વજ્ઞનો અનુરાગ થાય એમાં ભઠ્ઠી જેવું દુઃખ હાલ. જાણે સુખી જ નથી એટલે પણ દુઃખી જ નથી, જાણે વાત એક જ સમય દ્રષ્ટિને ચાલે. સાંગોપાંગ સમજણ ન હોય તો એને વિરુદ્ધતા લાગ્યા વગર જીવને રહે નહીં.
સમજણ છે એટલે ક્યાંય વિરોધાભાસ નથી.
અને બે અંશ છે એ જેમ છે એમ એ જાણે છે, અનુભવ કરે છે, પછી અસમાધાન રહેવાનું કારણ નથી. શાંત દશા તિનકી પહેચાની કરે પર જોડી બનારસી બંધન છે. જેને મિથ્યાત્નું નિકંદન કર્યું છે અને જે જીનેશ્વર ના લઘુનંદન છે છેલ્લો બધો પ્રાસ મળ્યો છે. નિકંદન લઘુનંદન વંદન એ બધો પ્રાસ મળ્યો છે એમાં, એવી રીતે પોતે વંદન કર્યા છે. એ બધાનો સમ્યક દ્રષ્ટિને આદર ભાવ આવે છે કારણ કે તેને પોતાના સ્વભાવનો આદર છે. જો એમ ન હોય તો એને પોતાના સ્વભાવનો આદર નથી એમ નીકળે છે. એને સ્વભાવનો જ આદર નથી એમ છે. શિષ્યાજી તો વહેલા પરિચયમાં આવેલા, એમના વિશે પ્રશંસા પણ કરેલી. સોગાનીજી પાછળથી આવેલા અને એટલો પરિચય નહીં પાછો, પ્રત્યક્ષમાં તો પરિચય થયો જ નથી. પછી પરોક્ષ થયા પછી સ્વર્ગમાં ગયા પછી આ પુસ્તક બહાર પડ્યા પછી એમના અક્ષરદેહનો પરિચય થયો છે. એ અક્ષરદેહથી એમણે એમના ભાવ વાંચ્યા. પછી પક્ષપાત જો જ્ઞાની કરતા હોય તો પહેલા ન થવો જોઈએ એવું નથી. જેમ છે એમ બરાબર જોઈ શકે છે. મધ્યસ્થ જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? મધ્યસ્થ જ્ઞાન છે.
આપણે તો વૈસે ત્રણ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ મે
શું કહે છે કે એમને પોતાના સ્વભાવનો આદર છે. કેમ સમય દ્રષ્ટિને આદર આવે છે? કારણ કે તેમને પોતાના સ્વભાવનો આદર છે. એટલે બારમાં જેને સ્વભાવ પ્રગટ કર્યો હોય એનો આદર થયા વિના અંદર સ્વભાવ નો આદર છે, એટલે બારે સ્વભાવ નો આદર છે. અંદર ને બારે એક છીપ નહી, બસ વિરુદ્ધતા ક્યાં આવી જાય. તું રાગ ને જોડે છો એના જ્ઞાન ને જોતો નથી, એટલે વિરુદ્ધતા લાગે છે. મારો સ્વભાવ જ આદરણીય છે, વિભાવ છે તે હે રૂપ જ છે. શું કહે છે, મારો જે સ્વભાવ છે, મારું સ્વરૂપ છે, એ મને આદરણીય છે. અવસ્થામાં વિભાવ થાય છે તે હે રૂપ જ છે, એમ યથાર્થ દ્રષ્ટિ અથવા પ્રતીત થઈ છે. છતાં જેને આવી દિશા પ્રગટ કરી છે તેનો મહિમા પણ આવે છે, સહજ જ આવે છે. એમ છે, દ્રષ્ટિમાં એમ જ છે, સ્વભાવ આદરણીય છે, વિભાવ બિલકુલ આદરણીય નથી. છતાં જેને સ્વભાવ પ્રગટ કર્યો છે એના પ્રત્યે જે ભાવ થાય છે એમાં ભલે વિભાવ છે એ આવ્યા વિના રહેતો નથી, અને તે સ્વસ્થાનનો રાગ છે. કેવો છે, અસ્થાનનો રાગ નથી પણ સ્વસ્થાનનો રાગ છે. એટલે તે રાગ ચાલતા સ્વભાવ પરિણામને હાનિ પહોંચાડી નહીં શકે. તે રાગ ચાલતા સ્વભાવ પરિણામને હાનિ પહોંચાડશે નહીં, નુકસાન નહીં કરે. મારો સ્વભાવ જુદો છે અને આ વિકલ્પ છે તે જુદા છે. જેટલા વિકલ્પ ચાલે છે દેવ ગુરુ શાસ્ત્રના ભક્તિના, વિકલ્પ જુદા અને હું જુદો, જુદે જુદો પોતેને પોતાને જ્ઞાનથી તારવે છે. તારવે છે, શું કરે છે, જુદો પોતાને તારવે છે. એવો અનુરાગ આવી જાય છે તો પણ પોતાને જ્ઞાનમય પણે જુદો તારવતા જાય છે, અને ભિન્ન જ્ઞાનથી એની ઉપાસના કરતા જાય છે. એ ઉપાસના કરતા કરતા રાગને ટાળી નાખશે, એટલા રાગને પણ ટાળી નાખશે. મારો સ્વભાવ જુદો છે, આ વિકલ્પ જુદા છે, પોતે સ્વભાવને આદરણીય નથી માનતો તો પણ સ્વભાવમાં ઊભો છે, તેથી સ્વભાવના જે નિમિત્તો દેવ શાસ્ત્ર ગુરુ તેની મહિમા પણ એટલી જ આવે છે, એટલે જોરદાર આવે છે. એના જેવી મહિમા બીજાને ન આવે, પછી એના જેવી કેમ, એને ઓળખાણ છે એટલે એના જેવી મહિમા બીજાને આવે. ઇન્દ્રો નાચે છે સમૂહ શરણમાં, ઇન્દ્રો ઇન્દ્રાણીઓ બધા નાચતા હોય ભગવાનને વિતરાગતા જોઈએ. વચ્ચે વિભેદની બંધ પડી જાય તો પછી આ લોકોને ભક્તિના પ્રોગ્રામ ચાલુ થઈ જાય, ભગવાનની રાણી બંધ થઈ ગઈ, છાનામાના બહેરી એમ કઈ હોય, ભક્તિના પ્રોગ્રામ ચાલુ થાય, ભક્તિ કરે નાચે વિતરાગતા જોઈને, ભગવાનની વિતરાગતા જોઈને એવો ભાવ આવે. એના જેવી ભક્તિ પણ એવી જેવી હોય છે, પાછી અંદરમાં વિતરાગતા વધે અને બહારમાં ભક્તિ પાછી વધે એમ લાગે. બહુ ભક્તિ આવે છે, બહુ ભક્તિ આવે છે એમ થાય, એ વિતરાગતા પ્રત્યેનો આદર વધી ગયો એમ છે. વિતરાગતા પ્રત્યેનો આદર વધી ગયો છે તો અંદરમાં સ્વભાવનો આદર વધી જાય છે. એમ મેળ છે, દુમેળ નથી, વિરોધપણો નથી, એમ આગળ વિરુદ્ધતા નહીં લેવી. મેળ ક્યાં છે એ જુઓ તમે. ફરીથી હું તો એ શુભ ભાવને આવરણીય નથી માનતો. મિત્ર તો રાગનો રાગ થઈ જાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. તો પણ શુભભાવમાં ઉભો છે એટલે યોગ્યતા એવી છે. શુભભાવમાં ઉભો છે એનો શું છે? શુભભાવ થાય એવી યોગ્યતામાં ઉભો છે. એટલું લાંબુ ન લખવાના બદલે એમ લખ્યું કે શુભભાવમાં ઉભો છે. શુભભાવમાં ઉભો છે એટલે કે પોતાને રાગ શુભભાવ થાય એવી યોગ્યતામાં ઉભો છે. એ યોગ્યતા એ પ્રકારની યોગ્યતામાં ફેરફાર હજી નથી થયો. પૂર્ણ વિતરાગ નથી થયો એટલે એ જાતની અયોગ્યતા છે. એ અયોગ્યતામાં પોતે ઉભો છે તેથી એને શુભભાવના જે નિમિત્તો દેવ શાસ્ત્ર ગુરુ તેની મહિમા પણ એટલી જ આવે છે. અને એમાં નીચેની મર્યાદા એ છે, બાઉન્ડ્રી કરી છે કે જે શુભભાવના નિમિત્તો છે એ વિતરાગી દેવગુરુ શાસ્ત્ર જ હોય, પાછા કોઈ રાગી દેવગુરુ શાસ્ત્ર હોય એ પાછું એની અંદર એનો મર્યાદા બાંધેલી છે. આજે બધા લાગી પડે છે ને ગમે એના વખાણ કરવા, એમ વિતરાગતા સંપન્ન કરી છે એના જ વખાણ કરે છે, એની જ ભક્તિને એની જ પ્રશંસા કરે છે. ગમે તે દેવ ગમે તે ગુરુ ગમે તે શાસ્ત્ર એની પ્રશંસા જ્ઞાની કરતા નથી. નહી તો દોષ લાગે, મિથ્યાત્નો ગ્રહિત મિથ્યાત્નો દોષ લાગી જાય એમ છે. નાની સુની વાત નથી, પાછી નીચે એ મર્યાદા બાંધી છે, ઉપરમાં સ્વભાવને જોઈને થાય છે એમ વાત છે. મૂળ દ્રષ્ટિ મૂળ પણ નથી કે ગમે એના વખાણ કરે. ચેતનભાઈ છે ને મળ્યા હતા મને લુણાવાડામાં, ત્યારે રૂમમાં મળ્યા હતા. રમણ મહર્ષિ નું પુસ્તક પડ્યું હતું. અધ્યાત્મ બહુ સારું છે, આપણા જૈન દર્શન જેવું જ અધ્યાત્મ છે. વેદાંતનું કેટલું અધ્યાત્મ જે છે એ સમીર દર્શનના વિષયમાંથી નીકળેલું છે. એ વિષયને એ લોકોએ મુખ્ય કર્યો છે. અધ્યાત્મ બહુ સારું લાગે. પ્રશંસા કરવાનું વિતરાગ સ્વરૂપનો જૈન પરમેશ્વર એનો એમને અસ્વીકાર કેમ હતો એનો કઈ વિચાર કર્યો? એમણે એમને સ્વીકાર્યા નથી. જિનેન્દ્રદેવ કઈ અપ્રસિદ્ધ નથી કે ખબર નતી એમ કહી શકે. મોટા મોટા મંદિરો છે એમના, મોટા મોટા મંદિરો થયેલા છે. અને હા, અને સાઉથમાં તો ઘણો જૈન નો વૈભવ છે અને લાખોની વસ્તી છે. અને એવા જે વિદ્વાન પુરુષો હોય એને જૈન દર્શનના સાહિત્ય ન વાંચ્યા હોય એવું બને નહીં. છતાં એ વિતરાગી સિદ્ધાંતો, વિતરાગી શાસ્ત્રો અને વિતરાગ સ્વરૂપનો પરમાત્માનો આદર ન કર્યો, એમને સ્વીકાર્યા નહીં તો એનો અસ્વીકાર થયો, એનું શું કારણ? એના ઊંડાણમાં કૂદી ગયા છે, એનો વિચાર કર્યો છે? વિચાર જ નથી. આ બધું હારું હારું જ લાગે છે. અધ્યાત્મની વાતો લખ્યું એટલે બધું હારું હારું જ લાગે છે. વિચાર કરો, પ્રશંસા કરતા પહેલા વિચાર કરો. ઉપાલદેવ કે છે કે આ જગતમાં બે જૈન નથી. જૈનમાં આટલા વાડા પીડ્યા થી ખોટું થયું છે. એક જ દિગંબર જે છે મૂળ છે એ જ બરાબર છે, બાકી બે જૈન છે જ નહીં. બધી વિકૃતિ આવી, ગડબડ થઈને પોતપોતાની રીતે હાલવા માંડ્યા. ભગવાનનો માર્ગ છોડીને જુદો ચીલો ચાતરવા માંડ્યા. મોટો અપરાધ થાય. કુંદકુંદ આચાર્ય દેવે તો અષ્ટપાવરમાં બહુ પ્રહાર કર્યા છે એના ઉપર, કેમ કે એ કાળમાં પોતે હતા. આ બધું સપ્ટેમ્બર શરૂ થયું અને આ બધું એમનો ઉદય હતો, એટલે એ બાબતનો ઉકરાટો આવ્યા વગર એ નહીં ગડબડ કરે મૂળ માર્ગ ની સામે. એક વખત તો લાકડી ઉપડ્યા વગર હાથમાં દંડો લે, નાની હોય તો લે, આચાર્ય હોય તો લે. ગુરુદેવ પ્રહાર કર્યા છે. એ સંક્રાંતિ કાળમાં જરા એને વધારે લાગે પોતાને, સંક્રાંતિ કાળ હોય ત્યારે પોતાને વધારે લાગે. એ દેવગુરુ શાસ્ત્ર ની મહિમા છે એટલે આવે છે. જેની મહિમા હોય એની સુરક્ષા નો વિકલ્પ પણ આવ્યા વિના રહે નહીં. તેને સ્વભાવ ની મહિમા છે અને વિભાવ તુચ્છ લાગે છે. સ્વભાવ ની મહિમા છે અને વિભાવ તુચ્છ લાગે છે, એટલે પોતાનો શુભ ભાવ છે અને બીજા કરતા વિશિષ્ટ પ્રકારનો, ખાસ પ્રકારનો, ઊંચા પ્રકારનો, બેટર ક્વોલિટીનો છે તો પણ એને તુચ્છ ગણે છે. કેવું ગણે છે? તુચ્છ ગણે છે. એનો અહંભાવ કરતા નથી, એને રાગનો રાગ એમને થતો નથી. આ રાગ સારો આવ્યો, જો આ રાગ સારો આવ્યો એવું કદી થતું નથી. એ આખરમાં રાગ છે, રાગ છે. છતાં જેણે આ પ્રગટ કર્યું છે એટલે સ્વભાવ પ્રગટ કર્યો છે. જે તેની સાધના કરે છે વિતરાગી સાધના, તેની મહિમા તેમને આવે છે. કેમ કે પોતાને સાધનામાં આગળ વધવું છે એટલે બીજા સાધકને, આગળના સાધકને જોઈને એમના પ્રત્યે એને સ્વભાવ આવ્યા વિના. કેમ કે રાગ ની યોગ્યતામાં રહ્યો છે, એ રાગ કામ ક્યાં કરશે, ક્યાં જગ્યાએ કરશે એમ કેવું છે. સમકીતીને પોતાના સ્વભાવની મહિમા છે. સમકીતીને અંદરમાં તો પોતાના સ્વભાવની મહિમા છે. તેથી સ્વભાવને જેણે પ્રાપ્ત કર્યો છે તેવા જ્ઞાનીઓ પ્રત્યે યથાર્થ મહિમા આવે છે. કેવો મહિમા આવે છે? યથાર્થ મહિમા આવે છે. એટલે એમના સ્વરૂપને ઓળખીને મહિમા આવે છે, ઓગે ઓગે નથી આવતો. પુરુષાર્થનું એમનું પરાક્રમ જોઈને મહિમા આવે છે. આખા જગત ને એમણે પીઠ દીધી છે એનો મહિમા આવે છે. એવી વાત છે. એમનો પુરુષાર્થ જોઈને, જ્ઞાન દશા જોઈને, જ્ઞાન દશાના અનેક સુંદર સુશોભિત પડખા જોઈને, એમની શોભા જોઈને એનો મહિમા આવ્યા વિના. ક્યાં ક્યાં લખાણા ડાયરી માંથી? આત્મભાવના અને જ્ઞાન
ઉપર લખાય છે.
સત્સંગ નું લાંબુ છે. પછી સ્વાધ્યાય પદ્ધતિ લે. Thank you. ચૂકે છે. સંકીર્તિને પોતાના સ્વભાવની મહિમા છે તેથી તેને લઈને, તેથી એટલે તેને લઈને, તે કારણથી, તેથી નો અર્થ એમ છે તે કારણથી બધા સમાસ છે, વચ્ચે શબ્દોને સમાવી દેવાય અને સમાસ કે છે. સ્વભાવને જેને પ્રાપ્ત કર્યો છે તેવા જ્ઞાનીઓ પ્રત્યે યથાર્થ મહિમા આવે છે. જ્ઞાનીઓ પ્રત્યે યથાર્થ મહિમા આવે છે ને, જેને સ્વભાવને પ્રગટ કર્યો છે, પ્રાપ્ત કર્યો છે, અનુભવ કર્યો છે તેવા જ્ઞાનીઓ પ્રત્યે મહિમા આવે છે. જગત માં તો કોઈને કોઈ પ્રતિકૂળતા આપે ત્યારે એ સામે સિંગડા ફરાવે, અને જ્ઞાની છે એ મૂંગા પ્રાણીની જેમ માર ખાઈ લે. મૂંગું પ્રાણી એટલે જે અવાજ ન કરી શકતો, અબોલ પ્રાણી હોય એને કોઈ મારે તો શું કરે, માર ખાઈ લે મૂંગો મૂંગો. એટલે એમને થોડું એ બાબતમાં વિશેષ કોમળ, એમ હૃદય હતું ને કોમળ હતું, આવું કરે છે કોમળતાની પ્રકૃતિ હતી. વધારે લાગે, વધારે અસર આવે, પ્રત્યક્ષ ની અસર વધારે આવે. પછી ચોક્કસ અંતરદ્રષ્ટિમાં શુભ ભાવ મારો સ્વભાવ નથી એમ તે માને છે. અંતરંગમાં આ શુભ ભાવ પણ મારું સ્વરૂપ નથી. જે શુભ ભાવ મને જ્ઞાનીઓ પ્રત્યે કે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે આવે છે એવું પણ મારું સ્વરૂપ નથી એમ તે માને છે, સ્વીકારે છે શ્રદ્ધામાં. અને તે ક્ષણે ભેદ જ્ઞાનની ધારા પણ વર્તે છે, એટલે એ વિભાવથી પણ ભિન્ન હું જ્ઞાનમય સ્વરૂપે છું એવું ભેદ જ્ઞાનનું અનુભવન પણ ચાલુ છે. એટલા શુભ ભાવમાં બીજા રાગીની જેમ તન્મય થઈ ગયા છે એવું નથી, ત્યારે પણ ભિન્ન રહીએ છે, એ રાગથી પણ ભિન્ન રહીએ છીએ, ક્વોલિટી સુધરે છે. ભિન્ન રહીએ છે માટે ક્વોલિટી બીજી જાતની છે. ક્યારેક રસ વધે તો પણ ભિન્નતા છૂટે ને નહીં, ભક્તિ ભાવ વધી જાય અને ઘણા ભક્તિ ભાવમાં દેખાય. ઇન્દ્રો નાચે પગે ઘૂઘરા બાંધીને, કેવી રીતે જેમ નાચનારી પગે ઘૂઘરા બાંધે એવી રીતે પગે ઘૂઘરા બાંધીને નાચે ઇન્દ્રો. અને એમને ઘણો ભક્તિનો રસ વધ્યો છે એવું લાગે તો પણ અંદર ભેદ જ્ઞાનથી ભિન્નતા વર્તે, અને એ ભક્તિના રાગાંશની દુઃખ ભાવ જાણે છે, અનુભવે છે. એ વાત સુગાનીજીએ તો સ્પષ્ટ કરી છે કે ઇન્દ્રો પણ એ ભક્તિના ભાવને દુઃખ ભાવ અનુભવ કરે છે. એટલે જ્ઞાન ભૂલું નથી પડતું, પોતાનો ભક્તિભાવ છે માટે એમાં સુખ, ને બીજાનો ભક્તિભાવ છે માટે એમાં આકુરતા એમ નથી. એમાં પણ જે દુઃખ છે એમાં દુઃખનો જ અનુભવ કરે છે, દુઃખમાં સુખનો અનુભવ કરે તો વિપર્યાસ થઈ જાય, એ વિપર્યાસ સમ્યક જ્ઞાની ને હોતો નથી. ભેદ જ્ઞાન ની ધારા વર્તે છે, અંતર્મુખતા પણ છે, અંતર્મુખતા સાથે છે, એક જ પર્યાય, અને એ મુખ્ય પરિણતિ છે. એ અંતર્મુખ પરિણતિ છે, એ બળવાન અને મુખ્ય પરિણતિ છે. આ તો ગૌણ પણ ચાલે છે, ભલે છકડા દેખાય, પૂરો ખીલો ધરબાયેલો છે. આમ તેને શુભ ભાવ આદરણીય નથી, છતાં શુભ ભાવમાં રસ ઘણો પડે છે કે ચડે છે, અને સ્થિતિ ઓછી પડે છે. છતાં શુભ ભાવનો રસ ઘણો પડે છે અને સ્થિતિ ઓછી પડે, નહીતર એવું છે રસ છે એની અનુસાર સ્થિતિ વધારે પડે, સ્થિતિ ઓછી પડે. એમાં એવું છે, બે પ્રકૃતિ છે, ઘાટી ના ઘાટી. ઘાટીની સ્થિતિ ઓછી પડે, અઘાટીની સ્થિતિ લાંબી પડે. આયુષ મોટા બંધાય દેવલોકના. જ્ઞાનામણી દર્શનામણી મૌની એની સ્થિતિ ઓછી પડે. જ્ઞાનામણી દર્શનામણી મૌની ને અંતરાય એ ચાર ની સ્થિતિ ઓછી પડે. અને આયુષ સારા એવડા જોડાયેલા છે નામ ગોત્ર વેદની, એની સ્થિતિ મોટી પડે. અને સાતા વેદની હોય એટલે લાંબો કાળ સાતા વેદની સ્વર્ગમાં ભોગવે. સ્થિતિ ઓછી પડે છે ત્યાં અઘાતી ની લીધે, ઘાતી ની લીધી. અઘાતી ની તો મોટી પડે. એટલે શુભ ભાવનો નિષેધ છે, છતાં શુભ ભાવમાં આવે છે, એનો રસ દેખાય છે, એમાં કાંઈ વિરોધતા નથી. એનો વ્યવહાર છે, આ નિશ્ચય છે, અંદરમાં દ્રષ્ટિ છે, નિશ્ચય વ્યવહારનો એ સુમેળ છે. નિશ્ચય વ્યવહારનો સંધિ છે, સુમેળને સંધિ કહેવામાં આવે છે. એટલે વિરોધતા નથી એમ સમજવું. સંકિતિને દ્રષ્ટિમાં એકાંતે સ્વરૂપની ઉપાદેયતા, એકાંતે એટલે સર્વસ્વપણે કરજો. સર્વસ્વપણે એકાંતે સ્વરૂપની ઉપાદેયતા વર્તતી હોવા છતાં પણ અનિવાર્યપણે યોગ્યતા વશાત શુભ ભાવ આવે છે. જે વિભાવ છે, દુઃખરૂપ છે, આવી મિશ્ર દશા સાધક સંકૃતિને હોય છે, તેમાં વિરુદ્ધતા નથી, પરંતુ નિશ્ચય વ્યવહારની સંધિ છે. અને બંને જાતના આંશિક ભાવોનું સ્વરૂપ સમજીને જ્ઞાનીની ઓળખાણ કરવી જોઈએ. એવો પારમાર્થિક દ્રષ્ટિકોણ અહીંયા સમજવા યોગ્ય છે.